તારીખ 25/11/1991 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સવંગ નંબર 20.
જે પ્રશ્ન ચર્ચાય છે એ પત્રનો વિષય છે કે જે શુદ્ધ પરિણમન છે અથવા જ્ઞાન વેદન છે એ સિવાય જીવની બીજી કોઈ ક્રિયા નથી, વેદન કે અલાવા અબ કોઈ ક્રિયા જીવ કી નહીં. મથાળું એ છે વિષય કે ગુરુદેવ કે પ્રવચનો કા મુખ્ય સાર મેને યહ લિયા હૈ, ગુરુદેવના પ્રવચનોનો સાર મેં જે લીધો છે એ લખું છું. તો કે વર્તમાનમાં હું પરિપૂર્ણ છું, વર્તમાનમાં દેવાદિક પર અથવા અનાશ્રિત રાખશે કિંચિત માત્ર લાભ કા કારણને લાભ માનના અલાભ હૈ. વેદન કે અલાવા અબ કોઈ ક્રિયા જીવ કી નહીં. જ્ઞાન વેદનની જે પરિણતિ વર્તી રહી છે, જ્ઞાનધારા જેને કહેવાય છે, એ જ્ઞાનધારા સિવાય જીવની કોઈ બીજી ક્રિયા નથી. એટલે રાગની ક્રિયા જીવની નથી. આમ જુદું પડ્યું કે હવે આમ છે, ચાલતી દશાને શરીરાશ્રિત અથવા અન્ય પરાશ્રિત આકુલિત વેદન કો સમકાળે જ્ઞાન વેદન દ્વારા ગૌણ કરતે કરતે નાશ કરના મુમુક્ષુનો કા ધ્યેય છે. મુમુક્ષુને પોતાના ધ્યેય પ્રત્યે પહોંચવામાં આ પ્રકારે ભેદ જ્ઞાન થવું જોઈએ કે જ્ઞાન વેદન દ્વારા રાગાદીનો નાશ કરવો ક્રમશઃ, એક સાથે તો થવાનો નથી, એમાં તો ગુણ સ્નાન પડવાના છે. હવે એ વાત રહી પરિણામની અંદર પ્રક્રિયાની, પ્રવૃત્તિની, પરિણામ પ્રવૃત્તિની, પણ એ જ્ઞાન વેદન કેવી રીતે ઉત્પન્ન થાય છે કે યોગજ્ઞાન વેદન અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ અસ્તિત્વમયી સ્વપણે કા અનુભવમાં સહજ એ ઉદય હોતા હૈ. આવું જ્ઞાન ઉદય થવાનું કયું કારણ છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે કે જે પોતાનું સ્વરૂપ છે અખંડ ત્રિકાળી એના અનુભવમાં જ એ ઉત્પન્ન થાય છે, બીજી રીતે એની ઉત્પત્તિ થવી સંભવિત નથી. અને રાગ સે ભિન્ન કરતા હવે શું છે કે એક પરિણામની બે બાજુની પ્રક્રિયા ઊભી થાય છે. જેમ નફામાં નફો છે એટલે નુકસાન પણ નથી, એમ અંતરંગ જુઓ એ પરિણમનનું, તો એ પરિણમન પોતાના ધ્રુવ અસ્તિત્વમય સ્વરાગ સ્વરૂપ સાથે જોડાયેલું છે. તો બીજી બાજુ રાગથી ભેદ કરતો ભિન્ન પડતું પડતો બીજી સાઈડમાં એનો વિચાર કરો તો રાગ સે ભેદ કરતા નિશંકિત નિરાકુળ સુખ વેદન કે સાથ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ પ્રગટ હોતા હૈ. આ જે છે એ રાગથી જુદું પડતું પડતું નિશંકિતપણે, એમાં શંકા નથી કેમ કે અનુભવનો વિષય છે, નિરાકુળ સુખ વેદનની સાથે વર્તી રહ્યું છે, પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે અને પ્રગટ થઈ રહ્યું છે. પ્રગટ થઈ રહ્યું છે, વૃદ્ધિ પામતા પામતા અનંત સુખ વ જ્ઞાન કા લાભ કરતા હૈ. અને એ વૃદ્ધિ પામતું પામતું અનંત સુખ અને અનંત જ્ઞાનનો લાભ કરી દેશે, કરાવશે. અપ્રસિદ્ધ અવેદક મુખ્ય અખંડ સ્વભાવ મેં શ્રદ્ધા કે અસ્તિત્વ રૂપ મેં પ્રસરતે હી પ્રસિદ્ધ વેદન ગૌણ હોકર એક હી કાલ ત્રિકાળી વ વર્તમાન દોનો ભાવો કા અનુભવ હોતા હૈ. આ જે પ્રમાણ થયું એ આ પ્રકારે થયું એમ કે છે કે જે ત્રિકાળી સ્વભાવ છે તે અપ્રસિદ્ધ છે, કેમ કે શક્તિરૂપ છે, અવેદક છે કેમ કે એમાં કોઈ વેદન વેદન નથી શક્તિમાં, પણ મુખ્ય છે. એવા અખંડ સ્વભાવમાં શ્રદ્ધાના અસ્તિત્વ રૂપમાં પ્રસરતા જ, એવા અખંડ સ્વભાવમાં શ્રદ્ધા દ્વારા, કારણ કે શ્રદ્ધાનું કામ અસ્તિત્વપણે પ્રસરી જવાનું છે, હયાતીને ગ્રહણ કરવાનું છે. શ્રદ્ધા કે અસ્તિત્વ રૂપમાં પ્રસરતે હે સ્વઅસ્તિત્વ રૂપમાં, બરાબર, પોતાના પોતાની હયાતીને શ્રદ્ધા ગ્રહણ કરે છે. પ્રસરતે પ્રસિદ્ધ વેદન ગૌણ હોકર, પ્રસિદ્ધ વેદન છે તે વખતે ગૌણતાને પામે છે, કેમ કે મુખ્ય તત્રિકાળી સ્વભાવની રહી માટે પ્રસિદ્ધ વેદન ગૌણ હોકર એક હી કાલ ત્રિકાલી વ વર્તમાન દોનો ભાવો કા અનુભવ હોતા હૈ.
પ્રસિદ્ધ વેદન ગૌણ થઈને
એટલે શું છે કે જે પ્રસિદ્ધ પર્યાય છે ને, પર્યાયની ગૌણ તારીએ છે. પ્રથમ જે જીવને અપૂર્વ ભાવે પરિણમન થયું ત્યારે અપૂર્વ આનંદ આવ્યો. કોઈ કાળમાં, ભૂતકાળના અનંત કાળના કોઈ કાળમાં જીવે એવા આનંદનો અનુભવ કર્યો નથી, એવો આનંદ આવ્યો. તેમ છતાં પણ ઈ પર્યાયની મુખ્યતા નથી થતી, આ એક દ્રષ્ટિનું પરિણમન અને જ્ઞાનનું પરિણમનનું એક વિશિષ્ટપણ છે. જો કે દ્રષ્ટિ તો ત્રિકાળી સામાન્ય સિવાય વિષય કરતી જ નથી. જ્ઞાનમાં બે પડખાં પડે છે, કોઈ એકને મુખ્ય કરવું, બાકી બધાને ગૌણ કરવું. આ જ્ઞાનની પ્રવૃત્તિ છદ્મસ્થ અવસ્થામાં હંમેશા બધા જ જીવોને રહે છે. પછી એ વિષય જગતના પદાર્થો સંબંધી હોય કે આત્મા સંબંધી હોય, આ તો જ્ઞાનનું છદ્મસ્થ અવસ્થાનું સ્વાભાવિક પરિણમન અથવા કુદરતી આ સ્થિતિ છે છદ્મસ્થ જીવની. તો જ્ઞાનની અંદર જ્યારે જેને શ્રદ્ધાએ જ્યારે પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં પ્રસરી ગઈ શ્રદ્ધા, ત્યારે મુખ્યતા શ્રદ્ધાના વિષયની રહે, આ પણ એક બે વચ્ચેનો અનિવાર્ય સંબંધ છે, સભીના ભાવિ સંબંધ છે. જ્યાં સુધી આત્માને છોડીને શ્રદ્ધા પરની હતી, એટલે સ્વને પર બે જેને ખાતા છે શ્રદ્ધાને, જ્યારે શ્રદ્ધાનો વિષય પર હતો ત્યારે જ્ઞાનમાં કદી આત્માને મુખ્યતા ન થઈ શકે, કરવી હોય તો અપરવાનું. જ્યારે શ્રદ્ધાએ આત્માને ગ્રહણ કર્યો ત્યારે આત્મા જ મુખ્ય રહે, શ્રદ્ધા પોતે મુખ્ય ન રહે અને શ્રદ્ધાને સાથે ઉત્પન્ન થયેલો અપૂર્વ આનંદ પણ મુખ્ય ન રહે. આ કુદરતી વસ્તુ સ્થિતિ છે એ વાત કરે છે. અપ્રસિદ્ધ અવેદક મુખ્ય અખંડ સ્વભાવ મેં શ્રદ્ધા કે અસ્તિત્વ રૂપ મેં પ્રસરતે હી પ્રસિદ્ધ વેદન ગૌણ હોકર, એ જ વખતે પ્રસિદ્ધ વેદન, વેદન પ્રસિદ્ધ થાય છે આનંદનું, સુખનું, શાંતિનું, જ્ઞાનનું, સ્વસંવેદન, એ ગૌણ થઈને એકી કાલ ત્રિકાલી વર્તમાન દોનો ભાવો કા અનુભવ હોતા હૈ, ત્યારે અનુભવ બંનેનો પ્રમાણ જ્ઞાનમાં થાય છે, કેમ કે અવલંબન ત્રિકાળીનું છે અને વેદન પર્યાયનું છે. અવલંબન હોવાથી એનો અનુભવ થાય છે એમ કહેવાય છે. ખરેખર અનુભવ તો પર્યાય અંશનો જ થાય છે, પણ ત્યાં ભેદ પડતો નથી. ત્રિકાળી હું એવા અવલંબનમાં સ્વસંવેદનની ઉત્પત્તિ છે, એ સિવાય સ્વસંવેદનની ઉત્પત્તિ પણ નથી, એટલે એક સાથે બંનેનો અનુભવ ગણીને યુગપત જ્ઞાનને અહીંયા પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ અધ્યાત્મ પ્રમાણ છે, સાચું પ્રમાણ છે,
આ પ્રમાણની રીત છે,
પ્રમાણની આ રીત છે, બાકી પ્રમાણનો પક્ષ છે, બાકી રીત નથી, બાકી પ્રમાણનો પક્ષ છે. જેને ઉભયાભાસ કહે છે, કોણ? કોડરમળજી સાહેબ. સાતમા અધિકારમાં જેને ઉભયાભાસ કહે છે, એ ઉભયાભાસ છે, પ્રમાણ નથી ત્યાં. અનુભવ વગર અંધારું છે. ખરી વાત શું છે કે અનુભવ વગર અંધારું છે. તમે અંધારેમાં એક માણસ પિસ્તોલ લઈને ગોળીબાર કર્યા કરે, શું એનો અર્થ છે?
એટલે કે સ્વવિકલ્પનો પણ એવો અનુભવ થાય છે, સ્વવિકલ્પ દિશામાં પણ અનુભવ જેવો જ નિર્ણય આવે છે. પહેલા
જે નિર્ણય આવે છે ને, હા, એમાં નિર્ણયનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા છે ને, એટલે નિર્ણય આવે છે. પણ ત્યાં હજી જ્ઞાન પ્રમાણે એટલા માટે નથી થયું, શું કે એ પરોક્ષ જ્ઞાનની અંદર નિર્ણય છે, શું પ્રતિભાસ રૂપ નિર્ણય છે. જે નિર્ણયનો વિષય આત્મા છે એ પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે. અને પરિણામમાં જે પ્રત્યક્ષતા પ્રગટ થવી જોઈએ, અતિન્દ્રિય પ્રત્યક્ષતા, એ હજી પ્રગટ નથી થઈ. એટલે એ નિર્ણય છે એ કારણમાં જાય છે, અને અનુભવ કાર્યમાં જાય છે. ત્યાં કારણ ઉત્પન્ન થઈ જાય છે. એનું મૂલ્ય કેટલું? કે કાર્યનું કારણ બનવા જેટલું. નિર્ણય કારણ છે, અનુભવ કાર્ય છે. એટલા માટે 144માં એ વાત લીધી પક્ષાંતિક્રાંત થનારને, કે પ્રથમ તો નિર્ણય કરવો જ્ઞાન સ્વભાવે. નિર્ણય વગર અનુભવ થાય જ નહીં, આ ક્રમ છે એનો. ક્રમથી જ કામ થાય છે, વગર ક્રમે અક્રમે કોઈ કામ થતું નથી. કેમ કે આ તો વિજ્ઞાન છે ને.
નિર્ણયમાં પાછે ત્યાં પ્રતિતિ પૂર્વક નિર્ણયની વાત આવે છે, તેમાં અનુભવ અંશ તો આવ્યો જ
ને. હા, અનુભવ અંશે પ્રતિતિ એટલે ખાતરી થઈ જાય.
હા, એટલે
ત્યાં ઓલી નિર્વિકલ્પ જે પ્રતિતિ સમ્યક દર્શનની છે એ નથી,
પણ
એટલે જ્ઞાનને પર્યાય લીધી પ્રતિતિને. પ્રતિતિને પણ જ્ઞાનની પર્યાય લીધી પંચાધ્યાયી કારણ.
પણ ખરેખર પ્રતિતિને અનુભવ અંશ કહેવાય
નહીં. એમાં શું છે કે જે વેદન અંશ છે ને, એમાં પ્રત્યક્ષતા છે.
પ્રત્યક્ષ પરોક્ષ બરાબર,
વેદન કદી પરોક્ષ ન હોય. એટલે આપણે કાલે જે ચર્ચા ચાલી એમાં થોડીક અધૂરી રહી હતી, પૂરી કરીએ કે વ્યાપે વ્યાપક ભાવે ભેદ જ્ઞાનના પ્રયોગે ચડેલા જીવને વ્યાપે વ્યાપક ભાવે વેદકતા સુધી પહોંચાય, તો વેદન કદી પરોક્ષ નહીં હોવાને લીધે જ્ઞાન લક્ષણમાં, જ્ઞાન વેદનમાં સ્વસંવેદનાત સિદ્ધિ જે લીધું પરિશિષ્ટમાં, પ્રત્યક્ષ પણ જે છે એ પણ એને લક્ષણથી જણાયું, તો એ પ્રત્યક્ષપણાનો સેમ્પલ ત્યાં આવ્યો, નમૂનો આવ્યો. વાનગી જેને કહે છે અનુભવ પ્રકાશમાં, એને શું કહે છે? વાનગી. કે આ જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને અનેક સંતો અજર અમર થયા છે. આટલા શબ્દો વાપર્યા છે. શું તો ઈ જે પ્રત્યક્ષતાની વાનગી હાથમાં આવી, ત્યાંથી અનંત પ્રત્યક્ષ સ્વરૂપ આત્મા છે એનો આખી ખાનનો પત્તો લાગ્યો. જે જ્ઞાનની નિરાકુળતા જોઈ, ત્યાંથી અનંત સુખની ખાણનો પત્તો લાગ્યો. અને જે જ્ઞાન પ્રવાહે કરીને સતત વહ્યા કરે છે, ત્યાંથી અનંત જ્ઞાન ભંડારનો પત્તો લાગ્યો. જેને જ્ઞાન, અનંત જ્ઞાન અને અનંત સુખ અંદરમાં મોજૂદ છે, હયાત છે, એમ અસ્તિત્વ ગ્રહણ થયું ત્યાં, શું અને પ્રત્યક્ષતાના પ્રકારથી ગ્રહણ થયું. કે બધું પ્રત્યક્ષ છે, કોઈ અનુમાનનો ઊંડે ઊંડે વિષય નથી, પ્રત્યક્ષ છે. આ બધું અનંત પ્રત્યક્ષતા અંદરમાં છે, એનો પ્રત્યક્ષ અંશ બહાર આવે છે. એનો નિરાકુર અંશ બહાર છે, એનો જ્ઞાન અંશ બહાર છે, વેદન અંશ બહાર છે. એટલે આખા આત્માનો પત્તો આવ્યો જીવનમાં. પુરુષાર્થ ઉછાળો ખાય છે, ત્યાંથી વિરિગુણ છે એ ઉછાળો ખાઈ ને એ બાજુ જાય છે.
અસ્તિત્વ ગ્રહણ જે આવે છે, અસ્તિત્વ ગ્રહણ જ્ઞાન માં ગ્રહાય છે.
અનન્ય રુચિ પ્રગટે
છે અનુભવ પછી જે ગ્રહણ થાય છે
એ સાચો, અનુભવ ના કાળમાં થયું તે સાચું, તે પ્રત્યક્ષ ગ્રહણ છે,
તે શ્રદ્ધામાં આવે છે.
ત્યાં સમ્યક શ્રદ્ધા, ત્યાં શ્રદ્ધા સમ્યક થઈ સવળી થઈ ગઈ.
એટલે ગ્રહવું જે કાર્ય થયું, ગ્રહવાનું તે શ્રદ્ધાનું કાર્ય,
એ શ્રદ્ધાનું કાર્ય છે, જ્ઞાનનું પણ કાર્ય છે, બંનેનું કાર્ય છે.
આજે નિર્ણય જે થયો ને, પાછળમાં આમ શ્રદ્ધાનું જોર તો ખરું જ ને,
વિશ્વાસ એને ત્યાં કે છે, ખાતરી કે છે. એટલે શ્રીમદજી પ્રતીતિ શબ્દ વાપર્યો, પરમાર્થની સ્પષ્ટ અનુભવ અંશે પ્રતીતિ, તે બીજા નંબરનો સંકેત છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને ચોખવટ કરી શકાશે, નહીતર તો લોકો બીજી રીતે ખેંચી જાય કે અમને કઈ ખબર પડતી નથી લાગતી. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર કયો છે? પરમાર્થ એટલે અહીંયા પરમાર્થ સ્વભાવ, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે? સંકેત તો એક જ પ્રકારે હોય, આમાં તો ત્રણ પ્રકાર પડ્યા. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું પહેલું સંકેત એટલે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, સ્વચ્છંદ નિરોધપણે સત્પુરુષની ભક્તિ, એને પ્રથમ સંકેત કહ્યું છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિદરાગ પુરુષે માન્ય કર્યા છે. આ હું કહું છું એમ નહીં, સર્વજ્ઞના ઉપદેશમાં આ વાત અમે સાંભળી છે, અમારું જાતે સ્મરણ જ્ઞાન એને સાક્ષી છે, એમ કહેવું છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, એટલે આ ત્રણેય સ્ટેજ તમે માન્ય કરજો એમ કહે છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, ત્રણેયનું તમે ઉપાસના કરજો, સત્કાર કરવા યોગ્ય છે એટલે વિશ્વાસ કરજો, આદર કરજો, અને ભક્તિ કરવા યોગ્ય છે, ત્રણેયનું બહુમાન કરજો. શું કીધું? જે કોઈ મુમુક્ષુજી સત્પુરુષની વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે સત્પુરુષની ભક્તિ કરે, તેને તમે સંકિત ગણીને, એમ કે છે, તેને તમે સંકિત ગણીને એની ઉપાસના કરજો, તે એવી રીતે તમે પણ પરિણમજો. કોઈ પરિણમતા હોય તો એનો સત્કાર કરજો અને એની ભક્તિ પણ કરજો.
કયો પત્ર છે?
751
પહેલા નું તો જીવન પહેલા સંકેત છે.
સત્પુરુષને ઓળખે તો પ્રતીતિ થાય, અને સત્પુરુષને જે આપ્ત પુરુષની જે વચનની પ્રતીતિ છે ઓળખીને વાત છે. એક વાર ઓળખ્યા નથી સત્પુરુષ, અનંતવાર મળ્યા છે, સર્વજ્ઞ અનંતવાર મળ્યા છે, અને નિર્ગ્રંથ ભાવની જે મુનિરાજ પણ અનંતવાર મળ્યા છે. એક વાર એના ત્રણ સ્ટેજને ઓળખવા તો અઘરી વાત છે, પણ સમ્યક દ્રષ્ટિપણે એક વાર નથી ઓળખ્યા. સમ્યક દ્રષ્ટિપણે પણ નથી ઓળખ્યા. એમને તો એ વિષયની વાતો કરવાની પદ્ધતિ પણ કોઈ બહુ ગુઢ છે, અસાધારણ છે. ગુઢ છે એટલું જ નહીં, અસાધારણ છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધિત ફળ નથી એમ અનુભવમાં આવે છે. બીજું, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને બોલાવે પરોક્ષ વિધાતા. હવે કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે કે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્ય ફળ નથી. બંધાય એમ કે છે આત્મ પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવા કે અસેવાથી જીવને કાંઈ જાતિ ભેદ થતો નથી, માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. શું ઘણા પ્રત્યક્ષ વર્તમાનો ઉપરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળને વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. આ કાળ છે તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમ કાળ કોઈ જ વખત આવે છે. અનંત કાળ ચક્રના પરાવર્તનમાં દુષમ કાળ ઘણી વાર આવ્યા છે, પણ અત્યારે જે વર્તે છે ને એવો કોઈક જ વખત હોય છે એવો અત્યારે છે એમ કે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતિ પૂજા નામે આશ્ચર્ય વાળો મૂંડ ધીટ એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર એટલે કે ગણ્યો છે એ વાત અમને બહુ કરીને અનુભવમાં આવે છે. એ અભિપ્રાય સાથે અમે સંમત છીએ. સાક્ષાત એમ જાણે પાસે છે કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરીને અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ દ્રવ્યકાળ આદિ કારણથી સરળ છતાં લોકસંગના પણ ગણવો ઘટે છે. દ્રવક્ષેત્ર કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે પોતાનો આત્મા. કોઈનો અમને બહારમાં અવલંબન નથી, આત્મા આત્માપણું ભજે છે. બીજો સો ઉપાય એમ કરીને પત્ર પૂરો કર્યો. આપણો તો મુદ્દો એટલો હતો કે મળ્યા છે પણ ઓળખાણ એક વાર સમ્યક દર્શનની થઈ નથી. સર્વજ્ઞ મળ્યા હોત ને સમ્યક દ્રષ્ટિપણે ઓળખ્યા હોત ને તો બહુ મોટી વાત હતી.
સમ્યક દ્રષ્ટિ પ્રમાણે જ્ઞાની તો ઓળખ્યા જ આપણા જરૂર સમ્યક દ્રષ્ટિ છે.
વાતમાં કાંઈ માલ નથી, બહુ કાંઈ એ વાતમાં કાંઈ માલ નથી. તું અનંતવાર કરી ચૂક્યા છે. હા, એ તમને જરૂરી છો એટલે સમજાવી દઉં. કે તમારી પાસે કોઈ 50 લાખ નો હીરો છે અને તમારા વિશ્વાસે હું તમને એ પથરાના કટકાને 50 લાખ આપી દઉં, તો મેં એ હીરો ઓળખો કે ન ઓળખો? 50 લાખ આપ્યા તો નહીં, 50 લાખ આપ્યો તો મેં નથી ઓળખ્યો ને, એમ અહીંયા ગમે એટલી અર્પણતા કરો, તમે ઓળખ્યા નથી. અર્પણતા કરો એટલે ઓળખાય, એ વાતમાં કઈ માલ નથી. અને જેના ખિસ્સામાં 50 રૂપિયા ન હોય પણ હીરો જોઈને એમ કે 50 લાખ એટલે પાકા 50 લાખ ની આ ચીજ છે, એનું નામ ઓળખ કહેવાય ને, પરખ કહેવાય, વેલ્યુઅર જેને કહે છે તમારી ભાષામાં. શું જરૂર નથી કે એની પાસે 50 લાખ હોવા જોઈએ, કે કરોડની કિંમત આંકતા એની પાસે કરોડ હોવા જોઈએ, એની જરૂર નથી, નજર હોવી જોઈએ એની પાસે. આ ઓળખ એવી ચીજ છે. શું ફેર છે? સમ્યક દ્રષ્ટિ ને ઓળખે, સમ્યક દ્રષ્ટિ થઈ જાય. શું જે થાય એ તો ઓળખે છે, પણ ન થાય ને જો ઓળખે તો થઈ જાય. આ સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખવાનું ફળ સમ્યક દર્શન નથી, નિર્વાણ પદ છે. શું એક જગ્યાએ એમને લખ્યું છે કે જ્ઞાનીને ઓળખવાનું ફળ નિર્વાણ પદ છે, સમ્યક દર્શન નથી. એને સમ્યક દર્શન થશે, એનું નિર્વાણ થવાનું છે, પછી વાત આઈ ની શું કરવા કરે, ઓલી જ કરે ને, એમ છે. એ સાધારણ વાત નથી. સત્પુરુષ ને ઓળખાણ, જ્ઞાને નહીં ઓળખાણ, એ કોઈ સાધારણ ચીજ નથી. સર્વજ્ઞને ઓળખે તો આત્માને ઓળખે, ભાવલિંગી મુનિને ઓળખે તો પણ આત્માને ઓળખે, સત્પુરુષને ઓળખે તો પણ આત્માને ઓળખે. આ 3 સજીવન મૂર્તિ છે. કોઈ એક સજીવન મૂર્તિને ઓળખે એટલે અંદરમાં પોતે જે જીવંત છે એને ઓળખે, બસ સીધી વાત એ છે. ગુરુદેવ તો ચોખ્ખું કહેતા હતા, બધાને મોઢે કહેતા હતા, પાછળથી નહોતા કહેતા. કા તો જાજા ભેગા થાય છે ને, તો પૂન છે, પૂન લઈને આવ્યા છે ને એટલે જાજા ભેગા થાય છે, કે શું કહેતા હતા? મુંબઈની સભા જોઈને એમ કહેતા હતા. એક વખત રોનક રમણીકભાઈ ને ત્યાં એને પાત્ર ચર્ચા ચાલતી હતી, ક્યાં તો પૂન લઈને આવ્યા છે એટલે જાજા ભેગા થાય છે, કે ઓળખે છે એટલે થોડા કઈ ભેગા થાય છે, કે શું કીધું? ઓળખે છે તો નથી ભેગા થતા જાજા, એટલે જાજા ભેગા થાય છે, ક્યાંય ઓળખતા નથી એમ કીધું. એમને ક્યાં કઈ કોઈની પાસેથી ફળો કરાવવાનો હતો? એવું છે, એમને ખ્યાલ હતો. એમનો કોઈ ટાઈમ ખરાબ ન કરી શકે. બપોરે કોઈ વખત કોઈ જઈ ચડ્યું હોય અને પોતે જ્ઞાન ધ્યાનમાં હોય તો વંદન કરે, પછી જો ઉભા રહીએ આમ કરી દે, શું કે સમય બહુ કિંમતી હતો, બધા એની યાર વાતો ન પડે કે કઈ આવે એટલે. એવું છે, પણ કોઈ જિજ્ઞાસુ હોય શું હોય એને કોઈ એવો પ્રશ્ન કરતા નીકળે તો બીજું એ એક એક્સેપ્શનનો સવાલ છે, અપવાદનો સવાલ છે, પણ સામાન્યપણે નહીં. એવું એ તો અવડો મોટો સમાજ નવરાજનો થાય, નિયમ કરીને કરો, 2 વખત વ્યાખ્યાન, 1 વખત ચર્ચા. સામાન્ય આ વાત, વિશેષ કોઈ વાત હોય તો બીજી નથી. બસ જે મુમુક્ષુ ના નેત્રો જ્ઞાની ને ઓળખે છે એ મુમુક્ષુ ક્રમે કરીને જ્ઞાની થાય છે. ઓઘે ને ઓળખાણ ના કહેવાય. ઓઘે ઓઘે માને, ઓઘે ઓઘે ભક્તિ કરે, ઓઘે ઓઘે અર્પણતા કરે. પણ ઓઘ સંજ્ઞા એ અનંત વાર કર્યું છે, એ કોઈ અપૂર્વ નથી. ઓળખાણ કોઈ અપૂર્વ વસ્તુ છે એમ કેવું. ઓળખાણ એટલે ઓળખાણ છે, ઓળખાણ એટલે એવી ચીજ છે. ભાઈ ઝવેરી છે એ હીરાને ઓળખે છે, એટલે હું ગમે એ ચીજ આપું. હીરો હશે તો એમ કહેશે કે હીરો છે, ને કાચ હશે કે પથ્થરો હશે તો એમ કહેશે હીરો નથી. પછી ઘાટ બરાબર હીરાનો હોય તો એની હારે મારે સંબંધ નથી. હીરો એટલે હીરો. જેમ સોનું ઓળખે છે તો સોનું સોનાપણું શું એટલું ઓળખે છે, પીળું એટલું સોનું નહીં. કહેવત શું પડી, પીળું એટલું સોનું નહીં ને ઉજળ્યું એટલું દૂધ નહીં. પીળું એટલું સોનું તો નહીં, એને કસોટી ઉપર ચડાવતા કિંમત એટલી ન આવે, એના દસમા ભાગની એ ન આવે, 10% ન આવે. એટલે પરખ તો પરખ ચીજ છે. પરખનો અર્થ એ છે કે બાબુભાઈને હું ઓળખું છું, એટલે બાબુભાઈ ગમે એ વેશ કરીને આવે નહીં. હું કહી દઉં કે આ બાબુભાઈ છે. પછી અત્યારે આ પફની પહેરી છે ને, ભલે પછી કોટ પાટલું પહેરીને આવે, કે પછી ભલે કોઈ ભરવાડનો પાઘડી પહેરીને આવે, કે પછી ઓલા ગાર્ડ સાહેબના રેલવેના ગાર્ડ થઈને આવે, ઓલા 2 રૂપિયા કરે છે ને, એ ગમે વેશ પહેરીને આવે, ઓળખે એ કહી દે કે આ બાબુભાઈ છે, એનું નામ ઓળખાણ છે. એમ સત્પુરુષ ગમે એ વેશમાં હોય, ત્યાગીના વેશમાં હોય, ગ્રસ્તના વેશમાં હોય, ગરીબના વેશમાં હોય, તમંગરના વેશમાં હોય, રાજાના વેશમાં હોય, રંકના વેશમાં હોય, વિદ્વાનના વેશમાં હોય કે અવિદ્વાનના વેશમાં હોય, સત્પુરુષને ઓળખે, સત્પુરુષને ઓળખે એમ છે. ગમે એ વેશમાં હોય એનું નામ ઓળખાણ છે.
ભ્રાંતિ થવાની કોઈ શક્યતા જ નથી. સત્પુરુષમાં તો ભ્રાંતિ થવાના 50% છે, તો છતાં જીવ ઓળખ્યા નહીં.
પંચ પરાવર્તનમાં કેટલી વાર ગયો સમોસરામાં?
અત્યારે
જે ભગવાન ની પ્રતિમા છે એમાં અને સર્વજ્ઞમાં શું ફેર લાગે છે તમને કેવો? છતાં તેમણે 2 વાત લખી કે કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે ઓળખે તો એનું ફળ મહત્ છે. તો એ પ્રગટ પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞનો અર્થ શું? જીન પ્રતિમા છે. ભગવાનને જીન પ્રતિમાને કેમ બિરાજમાન કર્યા છે એમાં સર્વજ્ઞમાં ફેર શું છે? એ તો કયો સર્વજ્ઞના શરીર સિવાય ઇન્દ્રિય જ્ઞાન થી બીજું હું જણાવવાનો હતો? ચક્ષુ ઇન્દ્રિય થી બીજું દર્શન શું થવાનો હતો? જે ચક્ષુ ઇન્દ્રિય થી અત્યારે ભગવાન ના જીન પ્રતિમા આપણે જોઈએ છીએ અને જે ચક્ષુ ઇન્દ્રિયથી સમોસરણમાં બિરાજમાન ભગવાન, એમાં પરમાણુની પર્યાય સિવાય બીજી તમને આત્માની પર્યાય તો કોઈ ચક્ષુ ઇન્દ્રિયથી જણાતી નથી. હવે જે વિતરાગતા કઈ ફરક નથી, વાત રહી હવે વાણીની, બાકી તો બધું બરાબર એમ જ છે, એમાં કઈ ફરક નથી. પ્રાણાયામ કરો ચાર આંગળ અંતર વ્યા જાય, એ તો ઘણા કરે છે, એવું કઈ નથી, એનો કઈ અર્થ નથી.
અતિશય હોય
અને આ જીવ ભરમાણો છે એમાં તો એવી પાછા ઘણી વાર એ કોઈ સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિ પણ ઓળખવાનું કોઈ ચિહ્ન નથી. શું વાણી જે છે એમાં અર્થનો જીવન અર્થ કરે છે, પણ ઋષભદેવ ભગવાન વખતે તો ચોથો આરો છે એની શરૂઆત હતી, પછી ઉતરતો કાળ આવ્યો ચોથા આરામાં, પછી પાંચમો આરો આવ્યો, એનો અર્થ કે પહેલા તીર્થંકર વખતે સારામાં સારો કાળ હતો અને 363 પાખંડ તેથી ઉત્પન્ન થયા છે ભગવાનની વાણી સાંભળીને સમોસરણમાં ગ્રહિત મિથ્યા થયું. કેવી રીતે વાણી નિમિત્ત પડી શકો, એ તો યોગ્યતા જ જોઈએ, સીધી વાત એ છે યોગ્યતા જ જોઈએ. વાણીમાં તો શું છે કે જીવ કાંઈક તર્ક વિતર્ક કરે છે, શબ્દ તો શબ્દ છે પણ બધા અર્થ એક સરખો કરે છે, જેને છે જેવી યોગ્યતા છે એમાં મન ફાવે એવો અર્થ કરે, એટલે વાણીથી ઓળખાઈ જાય એવું કાંઈ નથી. વાણીથી ઓળખાઈ જાય તો સમ્યક દ્રષ્ટિની વાણીથી ઓળખાઈ જાય, ને મુનિની વાણીથી ઓળખાઈ જાય, ને કેવળીની વાણીથી ઓળખાઈ જાય, ઓળખાઈ જાય તો કોઈ પણ રીતે ઓળખાય જાય, ન જ ઓળખાય એવું નથી, પણ એ કાંઈ એનાથી ઓળખાય જ એવું કાંઈ નથી. એ બધા નિમિત્ત છે, ઉપાદાનની તૈયારી હોય તો નિમિત્ત છે, નહીતર નિમિત્ત નથી. વેદન છે એ ચાલે છે, એના ઉપર ધ્યાન ખેંચાયું છે, સામાન્ય ની ગૌણતા થયું છે, તિરોભૂત થયું છે, વિશેષ આવિર્ભૂત થયું છે, એટલે એ સ્થિતિ સમજાવી છે. ઓળખવાનો વિષય 80 ગાથામાં છે, દ્રવ્યુન પર્યાયથી જે ઓળખવાની વાત છે ને એ પ્રવચન સાર 80 ગાથાનો વિષય છે.
અહીંયા ઓળખાણ એટલે સમ્યક પ્રકારની ઓળખાણ,
ઓળખાણ એટલે આમ તો હજી સમ્યક દર્શન નથી થયું, કેમ કે મુમુક્ષુને પણ ઓળખાય છે, પણ વિશ્વાસને ઉત્પન્ન કરે છે, પ્રતીતિને ઉત્પન્ન કરે છે, આ જ સત્પુરુષ છે એવો જે વિશ્વાસ આવી જાય છે, ઓળખાણ પૂર્વકનો જેને વિશ્વાસ કહે, ઓક સંજ્ઞાએ પણ એક વિશ્વાસ આવે છે ખરો, પણ એમાં જીવ ડગી જાય છે, એટલે આજે એ વિશ્વાસ કરે છે કાલે અવિશ્વાસ પણ કરશે, આજે તમારી વાતમાં વિશ્વાસ કર્યો કે બરાબર છે, અથવા કોઈ એક વાતમાં વિશ્વાસ કર્યો અને બીજી વાતમાં અવિશ્વાસ કર્યો, એ બધું ઓક્ષમનાનું કારણ છે. જ્યારે જેને યથાર્થ વિશ્વાસ આવ્યો છે ઓળખાણપૂર્વકનો, એને ક્યાંય અવિશ્વાસ આવવાનો પ્રશ્ન નથી રહેતો. આત્મભાવ છે, સમ્યક દ્રષ્ટિને વર્તતો એક આત્મભાવ છે, એ કેવા પ્રકારે છે? આત્મામાં વર્તતો જે આત્મભાવ, તો ચર્ચા તો ઘણી જ્ઞાનની, જ્ઞાનીની દશાની ચર્ચા તો ખૂબ આવે છે. જ્ઞાન દશાની વાતો કેમ આવે છે, જ્ઞાનીઓની દશાની વાતો કેમ આવે છે, એની ઓળખાણ કરવામાં એ મદદરૂપ થાય એટલા માટે આવે છે. ઘણા પડખાથી વાતો આવે છે, જેટલી યાદ ન રહી એટલા પડખાથી તો વાતો આવે છે. તો એ બધો વિષય વાંચતી કે વાંચતી કે સાંભળતી વખતે કે વિચારતી વખતે નજર ત્યાં સુધી ઊંડે લંબાવવાની છે કે આમાં જ્ઞાની પણ હું છું, આમાં સમ્યક દ્રષ્ટિ પણ હું છું. જેમ કે બહારમાં કોઈ ચીજ જન્મથી તો આવડતી નથી, સોની થાય છે એને કંઈ સોનીને ત્યાં દીકરો જન્મે એટલે કંઈ સોની નથી થઈ જતો, એને સોનું ફરકતા શીખવું પડે છે. એમ ઝવેરીને ત્યાં જન્મ છે એ કાંઈ ઝવેરી નથી હોતો, એને એને હીરાને ઓળખતા શીખવું પડે છે. તો એમાં એ ઓળખવા માટે જે પ્રયત્ન કરે છે એવો પ્રયત્ન થવો જોઈએ કે આટલી બધી વાતો આવે છે એમાં ખરેખર જ્ઞાની પણ છું. એવી રીતે નજર પડવી જોઈએ. બીજી વાત તો એ છે કે મુદ્દાની જે વાત છે કે પોતાને કેટલી તૈયારી થઈ છે, પોતાની પાત્રતાની કેટલી તૈયારી છે. કેમકે જ્ઞાનીને ઓળખવો એ ઉત્કૃષ્ટ મુમુક્ષુતાનો વિષય છે, જઘન્ય અને મધ્યમ મુમુક્ષુતાનો વિષય નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં આવ્યા વિના કોઈ બુદ્ધિગમ્ય વિષય થઈ જાય એ પરિસ્થિતિ નથી. આ લાઈનમાં આ સિદ્ધિ સાદી વાત છે. પછી ઓછામાં ઓછા ઉઘાડ વાળો ઓળખી લઈએ અને ઘણા ઘણો બુદ્ધિ વાળો ગોથું ખાય, કેમ કે પાત્રતા અપેક્ષિત વાત છે, જ્ઞાનના ઉઘાડ અપેક્ષિત વાત નથી. કઢેલું દૂધ હતું, મેળવણનો છાંટો પડ્યો અને ઢીમ થઈ ગયો દહીં જામ્યું. પાત્રતા લઈને આવ્યા નથી લગતા, કાં તો હવે વિકલ્પનું એટલું દુઃખ લાગે છે કે કાં તો વિકલ્પ ફાટી જાય ને કાં તો દેહ છૂટી જાય, હવે સહન થતું નથી. તો વિચારવાનું કે એટલું વિકલ્પનું દુઃખ લાગે છે, તપાસી લેવાનું. વિચારવાનું એટલે તપાસી લેવાનું કે એવું કોઈ વિકલ્પનું દુઃખ લાગે છે. આ પાત્રતાને તરત જ ખબર પડશે. ગુરુદેવ સામાન્ય દ્રષ્ટાંત દેતા હતા ગૂઢ ભાષામાં કે ભગવાનના સમોસરણમાં 32 લાખ વિમાનનો સાયબો એમ કહેતા. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, કરોડો બજ નહીં અસંખ્ય દેવો છે. એવા 32 લાખ વિમાનનો ધણી ગલુડિયાની જેમ બે, એનો અર્થ શું? પણ એવું કહેવાને ગુરુદેવ એક્શન કરે પાછા શું ગલુડિયાની જેમ બે કે ગલુડિયું બેઠું હોય ને એવી રીતે પોતે આમ કરે. એક શું એમાં શું સંકેત હતો ગુરુદેવ, એની પાત્રતા કેટલી છે એ વાણી ઝીલવા માટેની, એ તો સમ્યક દ્રષ્ટિ છે. સૌધર્મ ઇન્દ્ર તો શ્રવણ કરવા બેસે છે અને પરમ ગુરુ સામે છે, એ કેટલી એને નમ્રતાથી એને એ વાણીને ગ્રહણ કરવામાં એનો ભાવ આવે છે. એ તો પાત્રતાથી આગળ વધીને સમ્યક દ્રષ્ટિપણે બિરાજમાન થઈ ગયા છે, તો પણ પાત્રતા વિશેષ છે ને, એ તો પણ એટલું છે. એનો અર્થ એ છે કે કેટલી પોતાની ગરજ છે, આત્મહિતની જેટલી ગરજ એટલી જ પાત્રતા. હા, એનો મીટર છે, માપ પડતી એટલી છે કે જેટલી ગરજ એટલી પાત્રતા. પાત્રતા વગર તો કોઈ કામ આગળ થવાનું. એક હીરો ખીચામ નાખે બીજા હીરાનો ઘા કરે કોઈ હાથમાં આવ્યો હોય તો, કે બે ખીચામ મૂકે તિજોરીમાં મૂકે એવું હાચવે, સીધી વાત છે.
નિષ્કર્ષ આ નીકળ્યો કે સત્પુરુષના ઓળખાણનો જે કઈ વિષય છે આ પોતાની પાત્રતાનો મુખ્ય વિષય આવી ગયો,
પાત્રતા આધારિત વિષય
આધારિત. આ ખામી સમોસનમાં રહી ગઈ, આ ખામી અનંતકાળમાં આ જ ખામી રહી છે,
એ રહી ગઈ રહી ગઈ. એ ખામી દૂર થાય એટલે આગળનો માર્ગ છે એ સાફ છે, પછીનો માર્ગ છે એ બધો સરળ સુગમ સહેલો અને સાફ છે. વિટમણા છે એ પહેલા જ છે બધી, એ પહેલા જેટલી વિટમણા એટલી વિટમણા પછી નથી ગઈ. અને પાત્રતા એક અપેક્ષા એ મોંઘી છે, કેમ કે અનંત કાળે નથી આવી. એક અપેક્ષા એટલી બધી સસ્તી છે કે એને કોઈ પૂર્વ શરતની જરૂર નથી. પૂર્વ શરત એટલે આમ કરો તો પાત્રતા થાય એવું કાંઈ નહીં, એક જ સેકન્ડમાં પ્રગટે, બીજી સેકન્ડ નહીં. એને પ્રગટવામાં કોઈ પૂર્વ પર્યાય આવી જોઈએ એ વાત નથી, અને આવી ન જોઈએ એ વાત નથી. ઠીક, આવી નહોતી હોવા જોઈતી પેલી
પર્યાય,
એ તો પાત્રતા જ છે, એ પોતે જ પાત્રતા છે.
પૂર્વ નથી,
નહીં નહીં, એ પોતે જ પાત્ર, દુઃખ લાગે એ જ પાત્રતા છે. એક સેકન્ડ પહેલા ભલે દુઃખ ન લાગ્યું, અત્યારે લાગે છે તો પાત્રતામાં પ્રવેશ થયો એમ.